અને નમો સિદ્ધાણમ પણ જ્યારે કહો. અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિને નમો સિદ્ધાણમ કહી શકાય, તમારામાં રહેલા સિદ્ધ સ્વરૂપને નમસ્કાર. જેને જગતમાં રહેલા જીવોમાં સિદ્ધત્વના દર્શન કર્યા નથી એને સિદ્ધ પદમાં જવાનો અધિકાર નથી. આ જગતના જીવો એ સિદ્ધ છે. નમો સિદ્ધાણમ એ પદની જ્યારે કરો ત્યારે શું થાય છે? પૂર્ણતા આવે છે. તો પ્રત્યાહારથી થઈ શરૂ થયેલી યાત્રા પ્રાયશ્ચિત અને પ્રતિજ્ઞાથી કાયાને નિર્મળ કરે, પ્રજ્ઞાના પ્રકાશથી બુદ્ધિને નિર્મળ કરે, પાત્રતા મેળવવાથી આપણા મનને નિર્મળ કરે, નિર્ગ્રંથને નિર્મોહી કરે, અને પ્રેમને પરોપકારના તીર્થયાત્રાથી આપણા જીવનમાં પવિત્રતા આવે અને પછી પૂર્ણતા આવે. તો આ છે અંતિમ મુક્તિનગર સુધી લઈ જતી ગુરુની યાત્રા. પણ આપણે બધા હોશિયાર છીએ, ખૂબ હોશિયાર છીએ. અમારે ગુરુ ભગવાન સુંદર મજાની ઉપમા દેને કહેતા હતા કે આ જીવ કોઈ મહાન પુણ્યને કારણે આ સંસારમાં આવ્યો છે, એટલે સૌથી પહેલાં એનો પ્રવેશ કામના નગરમાં થાય છે. આવે એટલે એની ઈચ્છાઓ 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 ઈચ્છાઓથી એટલું જીવન ભરેલું છે. જાણે કે મને એમ લાગે કે આ 68 વર્ષ આ ઈચ્છાની પૂર્તિ માટે મેં બગાડી નાખ્યા, કે જે હજી ઈચ્છા તો અધૂરી જ રહી છે. પાછી ઘણી વાર એમ લાગે કે આ ઈચ્છામાં આપણે આખો આપણો આયુષ્યનો જુગાર કર્યો. પહેલાં સૌથી પહેલાં જન્મ થાય રમણભાઈ કામના નગરમાં. હવે કામના નગરમાં ઈચ્છા ઉત્પન્ન થાય એટલે કંઈ મફતમાં કામના સંતોષાય એટલે વિત્તનગરમાં આવવું પડે, ગાડીને વિત્તનગરમાં લઈ જવી પડે. વિત્તનગરમાં આવે, થોડું ઘણું કમાય, થોડું ઘણું ગુમાવે, આશા રાખે કે હજી આવતીકાલે મળશે, છોકરો ચલાવશે, એટલે વિત્તનગરમાં પાછા થાણા નાખે. બરાબર છે? કામના નગરથી વિત્તનગરમાં આવે અને વિત્તનગર કંઈક થાય એટલે પછી થાય કે હાઈસ હવે કંઈક ઠીક છે એટલે રૂપનગરમાં રહેવા જાય. આ મુંબઈમાં આવે રહેવા માટે, અમારા જવાનું તો કામ નથી, કરોડોના ફ્લેટમાં રહેવાનું બધું. બરાબર છે? રૂપનગરમાં આવે. એમ કરતા 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 કંઈક આવા પર્વ વગેરે આવે ત્યારે માણસને એમ થાય કે હવે ધર્મનગરમાં જઈએ, એટલે જીવને યાતાયાત કરે પાછો, ધર્મ પર રિટર્ન ટિકિટ લે, રિટર્ન ટિકિટ લઈને આવે ધર્મનગરમાં આવે, અને ધર્મનગરથી આગળ ચાલીને ભક્તિનગરમાં આવે, અને છેલ્લી જે મંજિલ છે મુક્તિનગરની એની ગાડી સાવ ખાલી જાય છે. એની ગાડી સાવ ખાલી જાય છે. મુક્તિનગરની ટિકિટ રિટર્ન નથી મળતી. એની કહેતા તો હવે આ 10 વાગે એટલે બધું પ્રવચન પૂરું કરીને આપણે જઈએ. બરાબર છે ને? કે આ બતાવે છે કે આપણા જીવનમાં આપણી મુક્તિની ઝંખના હજી એવી પરિપક્વ થયેલી નથી. તો આ પંચતીર્થીની જે વાત છે એ ગુરુ તત્વની વાતની સાથે એક જ જીવનમાં આજે પર્વના દિવસે કહેવાનું કે આપણા જીવનમાં આજ્ઞાનું પારતંત્ર હોવું જોઈએ, આજ્ઞા પાલનની તૈયારી હોવી જોઈએ. અને આજ્ઞાનો પાછો સુંદર મજાનો અર્થ કરેલો છે, આ સમંતાત જ્ઞાયતે અનીન ઇતિ આજ્ઞા. આત્માને ઓળખાવે તે આજ્ઞા, 7 વસ્તુઓ છે. આત્માને ઓળખાવે તે આજ્ઞા, આત્માની સંભાળ રાખે તે આજ્ઞા, બીજામાં રહેલા આત્માની ઓળખાણ કરાવે તે આત્મા, બીજા જીવોની હિતચિંતા કરે તે આજ્ઞા, પરમાત્માની ઓળખાણ કરાવે તે આજ્ઞા, અને પરમાત્મા સ્વરૂપ બનાવે તે આજ્ઞા. આ આજ્ઞા છે. કેટલો સુંદર પદાર્થ છે. જેણે પણ અરિયન પરમાત્માની આજ્ઞાને પોતાના જીવનમાં ધારણ કરેલી છે એને જીવનમાં કોઈ સંકલેશ કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવી શકતું નથી. આવે સમતાથી વેધી લેવાનું મન થાય છે. તો આ છે એક ગુરુ તત્વની એક અદ્ભુત વિભાવના. જો આપણે મોક્ષ માર્ગ ઉપર પ્રદાર્પણ કરવું હશે તો આપણે આ ગુરુ તત્વને સમર્પિત રહેવું પડશે. અને એટલા માટે જ આ તત્વને શું કહે છે? ગુરુ તત્વ જગવ્યાપી છે, જગવ્યાપી છે, જ્વલંત છે, જીવંત છે. આજે પણ આ તત્વ એટલું જ અવેલેબલ ટુ અસ છે. અને કરે છે શું? તો કે જીવોને જીવાડે છે, જીવોને જગાડે છે, જીવોને જીતાડે છે, જીવને જનમાંથી જૈન બનાવે છે અને જૈનમાંથી જીન બનાવે છે. આ ગુરુ તત્વની તાકાત આપણા સૌના જીવનમાં આવે, આપણે સૌ સમર્પણ ભાવપૂર્વક જે આપણને અદ્ભુત શાસન મળેલું છે અને ગુરુ તત્વની જે વાત છે એ આપણે સંપૂર્ણ રીતે જીવનમાં પાડીએ, એ જ આજ પર્વના આરાધનાના દિવસે કહી શકાય. શાસ્ત્રવિદ, મંત્રવિદ, આત્મવિદ. શાસ્ત્રવિદ ઘણા હોય, મંત્રવિદ ઘણા હોય, પણ આત્મવિદ બનો. શાસ્ત્રવિદ, આત્મવિદ, મંત્રવિદ ગુરુ આવા હોય છે. એને એકમાત્ર નમસ્કારથી આપણે આપણા જીવનને એને સોંપી દઈએ અને આપણે આ પર્યુષણ પર્વની આરાધનામાં હવે વિશેષ કરીને આપણી જાતને જોડીએ. એટલી શુભેચ્છા સાથે પર્યુષણ પર્વની આરાધના વખતે ખૂબ શુભેચ્છા, અભિનંદન. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.
શશકાંતભાઈએ ગુરુ તત્વનો મહિમા અત્યંત સુંદર રીતે ભાવપૂર્વક બહુ ઊંડાણમાં લઈ જઈને આપણને સમજાવ્યું. એ પરથી આપણને ખ્યાલ આવે છે કે ગુરુનો મહિમા કેટલો મોટો છે. સામાન્ય લોકોને માટે ગુરુ શબ્દ એક, અને તત્વજ્ઞાનીઓ માટે, આરાધક માટે ગુરુ શબ્દ કેટલો મોટો છે તે આ પરથી સમજાય છે. પશ્ચિમના ઘણા માણસો ગુરુ શબ્દનો પર્યાય આપવાનો પ્રયત્ન કરે છે. માસ્ટર, પ્રીચર, ટીચર આવા જુદા જુદા શબ્દો પ્રયોજે છે, પણ એ લોકોને પણ એમ લાગે છે કે આવા શબ્દો પર્યાપ્ત નથી, અને છેલ્લે એ લોકો પણ ગુરુ શબ્દ જ હવે તો સ્વીકારે છે. સાંસારિક બાબતોમાં પણ ગુરુ શબ્દ પ્રયોજતા એ લોકો થઈ ગયા છે. દાખલા તરીકે પશ્ચિમમાં અમેરિકામાં કોમ્પ્યુટરના ક્ષેત્રમાં જેમ્સ માર્ટિનનું નામ ઘણું મહત્વનું છે. તો જેમ્સ માર્ટિનને અમેરિકન અખબારો, ટીવી એને કોમ્પ્યુટર ગુરુ તરીકે ઓળખાવે છે. કોમ્પ્યુટર માસ્ટર શબ્દ નથી વાપરતા, કોમ્પ્યુટર ગુરુ જેમ્સ માર્ટિન. કહેવાનો આશય એ છે કે ત્યાં હજુ જે ગુરુ શબ્દ વાપર્યો છે તો ભૌતિક વિદ્યાઓ માટે વાપરેલો છે. આધ્યાત્મિક વિદ્યા માટે વપરાતો ગુરુ શબ્દ એનો મહિમા ઘણો મોટો છે. સાદો અર્થ વ્યુત્પત્તિની દ્રષ્ટિએ કરીએ તો ગુ એટલે અંધકાર અને રૂ એટલે જેનો નાશ કરે તે, આ એની સાદી વ્યુત્પત્તિ છે. પણ સચકંતભાઈએ જે બતાવ્યું તે પ્રમાણે એની અંદર રહેલું શ્રી લક્ષ્મીવાચક, ગ એ આપના ગળામાંથી નીકળતો મૂળ સ્વર, ર ઉધન્યતા બતાવે, મૂર્ધન્ય બનાવે તે, અને બે ઉ ઓષ્ટસ્થાને અજ્ઞાનનું વિસર્જન કરે અને જ્ઞાનનો પ્રકાશ આપે. પણ એ તે મહત્વની વાત આ છે કે ગુરુ તત્વની અંદર જે ગુણ છે, શક્તિ છે, એ મહત્વના છે, વ્યક્તિ મહત્વની નથી. અને એટલા માટે એવી વ્યક્તિ આપણે ગુરુ બને તો આપણને એટલો આનંદ થાય કે જેમાં આ શક્તિઓ આપણને દેખાતી હોય. સંસારની અંદર ગુરુ ઘણી જુદી જુદી કક્ષાના હોઈ શકે, અને બધામાં બધા જ ગુણ હોય એવું નથી. એમને કહ્યું તે પ્રમાણે આચાર્યને આપણે 36 ગુણ ગણાવીએ છીએ, 36 ગુણ ગુરુ મધ્ય. શાસ્ત્રકારો એથી પણ આગળ લઈ જઈને જેનામાં 36 હોય એવા ગુરુ, 36 × 36, 18,000 શિલાંગના ધાર ગુરુ કેવા, કેની અંદર 18,000 ગુણો અને ગણાવવામાં આવે આટલા આટલા આ રીતે 18,000 થાય, તો એવા ગુરુ એ મારા ગુરુ હોઈ શકે. તો ગુરુ તત્વનો મહિમા જૈન દર્શનમાં કેવી ઊંચી કોટીએ લઈ જવામાં આવ્યો છે તે આપણને સમજાય છે. અને એટલા માટે ગુરુ પાત્ર જીવને હાથ જાળીને એ ઊંચી કોટીએ લઈ જાય છે કે જ્યાં પોતાની સાથે બેસાડી શકે છે. આ શક્તિ એમનામાં છે, અને એ શક્તિ એવી રીતે કામ કરે છે, એક બાજુ તમારા પોતાનામાં પૂરેપૂરી પાત્રતા, અને આજે આરંભમાં કહ્યું હતું તે પ્રમાણે આજ્ઞા રુચિ હોય, તો બીજી બાજુ ગુરુની કૃપા એવી રીતે વરસે છે કે જેથી કરીને જીવનો ઉદ્ધાર થઈ જાય છે. ગુરુ કૃપા ન હોય તો ગમે તેટલી ગુરુની શુશ્રૂષા કરીએ તો પણ એ કામની નથી. અને ગુરુનું અંતઃકરણ પણ પાત્ર જીવને જોઈને, જે કંઈ પરીક્ષા નથી કરતા, પણ એનું અંતઃકરણ શ્રવે છે. અને આ રીતે શિષ્યનું વિનય અને ગુરુની કૃપા એ બંને એની ઉત્તમ કોટીએ જ્યારે પહોંચે છે ત્યારે એક એવું સંયોજન, સૂક્ષ્મ સંયોજન થાય છે, આત્મા અને આત્મા વચ્ચેનું સંયોજન થાય છે કે જે સંયોજન જીવને ત્વરિત ઉર્ધ્વગતિ તરફ લઈ જાય છે. એટલે ગુરુ કૃપા અત્યંત મહત્વની છે. એવું નથી કે એમને કહ્યું તે પ્રમાણે કે વ્યક્તિગત કોઈ ગુરુ દરેકને મળવા જ જોઈએ, એવું પણ બને કે આગલા ભવની આરાધનામાં કોઈક સરસ મહાન ગુરુ મળી ગયા હોય અને એ આરાધના ભવાંતરો સુધી ચાલ્યા કરતી હોય. અમે આપને જાણીએ છીએ કે તીર્થંકર પરમાત્માને એમના વર્તમાન ભાવમાં કોઈ પ્રત્યક્ષ એવા ગુરુ નથી હોતા, પણ આગલા ભાવમાં એમને ગુરુની આરાધના કરી હોય છે. તીર્થંકર ભગવાન પોતાના ભાવમાં તો સ્વયં સંબુદ્ધ હોય છે. તો આ ગુરુ તો એમના જીવે પણ આગળ તો ગુરુની આરાધના કરી છે, ગુરુની કૃપા મેળવી છે. તો ગુરુ કૃપા એ સૌથી અગત્યની છે, અને એ અધ્યાત્મ માર્ગમાં જેને જવું હોય તેને માટે અત્યંત જરૂરી છે. અને એ ક્યારે આવે? પોતાની એવી સજ્જતા કરે, પોતાની એવી પાત્રતા કેળવે, વિનય, આજ્ઞા અને પૂરેપૂરી શ્રદ્ધા આ બધું હોય તો એવા ગુરુ અવશ્ય મળે. ગુરુ શોધવા માટે ભટકવું નથી પડતું. અંતરમાં ભાવ થાય કે મારે કોઈક મારે માથે કોઈ હોય તો સારું, અને ગુરુ તમને સામે આવીને મળે. આ આખી એક એવી સૂક્ષ્મ વસ્તુ છે કે જે અનુભવથી જેટલી સમજાય તેટલી તર્ક અને દલીલથી ન સમજાય. અને એટલા માટે એક વખત ગુરુ મળ્યા તો ગુરુની આજ્ઞા એ જ સર્વસ્વ. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુની આજ્ઞાથી તો બીજો કશો જ મારે વિચાર કરવાનો નથી, આ ભાવ સુધી પહોંચવાનો. અને શિષ્ય સ્તેહમ સાધુમામ ત્વમ પ્રથમનમ, જેમ અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હતું તેમ સૌ કોઈ હું તમારો શિષ્ય છું, અને હવે જે કંઈક તમારે કહેવાનું છે તમારે જ કરવાનું છે, મારા આ જીવનો ઉદ્ધાર તમારે જ કરવાનો છે. અને તે ક્યારે થાય? આ એક બહુ મહત્વની વાતનું છે કે સંસારની અંદર નિકટ આવેલા જીવો, અને છતાં એ જીવોમાં દરેકને કંઈક રિઝર્વેશન્સ હોય કે આટલું કહ્યું અને આટલું નથી કહેવું. પતિ અને પત્નીના સંબંધો એવા છે કે જેમાં ઘણી વાતો આવે અને છતાંય ત્યાંય થોડુંક રિઝર્વેશન્સ હોય. એ સાચા ગુરુને સાચા શિષ્ય, ગુરુને શિષ્યથી કશું જ છુપાવવાનું ન હોય, અને શિષ્યને ગુરુથી કશું જ છુપાવવાનું. દ્વૈના અંતર એટલા પારદર્શક હોય કે એકબીજાને નિહાળી શકે, બંનેને પક્ષે આવી પારદર્શકતા જ્યારે આવે ત્યારે એ એકરૂપતા સાધે છે, અને એવી એકરૂપતા સધાય ત્યારે જીવનું કામ થઈ જાય છે. આવું સદભાગ્ય આપણને આપણા જીવનમાં સાંપડે એવી શુભકામના સાથે આટલું સરસ મનનીય મૌલિક અને એટલી સરસ રીતે રજૂઆત સુષ્કાંતભાઈએ કરી એ બદલ જૈની યુવક સંઘ તરફથી આપને એમનો આભાર માનીએ છીએ. વર્ષો વર્ષ એમનો લાભ આપણને મળતો રહે એવી સાથે સાથે આશા પણ રાખીએ.
Thank you. Thank you.